सज्जतानो संग लावे खेतीमा रंग कार्यक्रम नंबर 174 प्रसारण तारीख 1 जुलाई 2010। નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, વાવણી થઈ ગઈ કે નથી થઈ?
ઓહો, ઉમા બેન, તમે જાણકાર ઉઠીને કાં આવા સવાલો પૂછો? હવામાન ખાતા વાળાની જેમ તમે મૂંઝાઈ ગયા છો શું?
મહેશભાઈ, વરસાદનું વહેલું મોડું થાય એટલે કોઈ પણ ખેડૂતનું મન મૂંઝાય તો ખરું જ.
હા, એ ખરું હો.
પણ હવે કુદરત સામે આપણે તો બધા લાચાર જ છીએ ને? પણ મને તો અત્યારે બીજી મૂંઝવણ થાય છે.
વળી શેની મૂંઝવણ તમને થાય છે?
અરે મહેશભાઈ, આજે વર્ષો પછી સવિતા કાકી આવવાના છે, પણ હજી સુધી આવ્યા કેમ નહીં?
સવિતા કાકી આવવાના છે? હા, પણ એમનું આ ક્યાંક આ વરસાદ જેવું ન થયો પાછું?
કેમ
આવું આવું કઈ ને આવે જ નહીં, અમથે અમથા ગડગડાટ કર્યા કરે તો.
ના ના,
એ ઉમાબુન,
હાલો આવ્યા,
હું આવી જઈ છું.
આવો આવો કાકી, નમસ્તે. પૂરા 100 વર્ષ જીવવાના છો તમે?
ના ભાઈ, હો, આ ખેડૂતોની દશા જો આવી જ રહેવાની હોય તો એ જોવા હવે વધારે નહીં જીવું.
કાકી, કેમ છો તમે? મને પેલા તો એ કયો.
અરે ભાઈ મહેશ, બહુ 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 મજામાં છું.
હા, પણ હવે આ હું તમને એક વાત કહી દઉં કે હાવ તમે જેમ કીધું ને એવું નથી હો, પણ આ મારો વાલો હંધીએ ગણતરીઓ ખોટી પાડી નાખે છે. લગભગ અડધો અડધ સૌરાષ્ટ્રમાં મોંઘા ભાવનો કપા કે સિંગનું બાળ મરણ થઈ ગયું છે. ઉગતા વેત જેવો આકરો તાપ પડ્યો, એવો આકરો તાપ પડ્યો મારા બાપ, કે 4 પાંદડા માથે 5મું પાંદડું આવી પેલા તો પાક ઉકાઈ ગયો.
અલ્યા ભાઈ, તમારે ત્યાં વવા એટલો વરસાદ તો થયો તો?
હા, પણ હવે
આમ તો મહેણા, પાટણ, બનાસકાંઠામાં તો વાવણી જ નથી થઈ. આ બાપરા ખેડૂતોના જીવે તાળવે ચોંટી ગયા છે
કાકી. એટલે જ તો DSC અને સજ્જતા સંઘ વારંવાર કહેતા હતા કે વાવણીની ઉતાવળ કરશો નહીં, અને પિયતની પૂરતી સગવડ ના હોય તો વધારે પાણીની જરૂરિયાત વાળા કપાસ જેવા પાક વધારે વાવશો જ નહીં.
પણ મારા ભાઈ, હવે આનો ઉપાય શું કરવો ઈ કયો, કારણ કે ચોમાહું તો હજી જામતો જ નથી અને આમાં ખેડૂતો એ કરવું હું.
ભાઈ મહેશ, જ્યાં સુધી મને સમજ પડે છે ત્યાં સુધી હું તો જ્યાં જાઉં છું ત્યાં એક જ વાત કરું છું કે પાણીની સવડ હોય કે ના હોય, જેમાં જોખમ ઓછું હોય એવા કઠોળ જેવા કે જુવાર, દિવેલા કે તલનું વાવેતર તો કરવાનું જ. આ કોઈ નહીં તો કપાસ કે મગફળીની મોય અંતરપાક તરીકે આવા ઓછા પાણીએ થતા પાક તો વાવવાના.
સાચી વાત છે કાકી. DSC અને સજ્જતા સંઘ તો મિશ્ર પાક પદ્ધતિની ખાસ ભલામણ કરે છે, અને સાથે સાથે જેટલું પાણી વરસે એનો સંચય કરવાની કે ખેતરમાં સચવાઈ રહે એવી વ્યવસ્થા કરવાની સલાહ પણ આપે છે.
નુમા બેન, તમારી હંધીએ વાતો સાચી, પણ પ્રથમ પહેલો પાણીનો સંચય થાય એટલો વરસાદ તો આવો જોવે કે નહીં. અને આ તમે સલાહ દીધી હતી એ પ્રમાણે મારા જેવા ઘણા ખેડૂતોએ ખાતરે જ્યાં કપાસીઓ પડે ન્યા જ, કે પછી ચાહે દઈ નીની હોત, બચત કરી છે. પણ આ તો ઠામું કો મોઢું જ ફેરવી ગયો છે, એનું શું કરવું?
જો મહેશભાઈ, એમ આકરા થશે તો કઈ વરવાનું નહીં. હજી જો વરસાદ ખેંચાય તો દિવેલા કે તલની તૈયારી કરવાની, અને નહીતર જુવાર કે કઠોળ વાવી હકાય.
હાલો, દિવેલાએ વાવી દીધા, પણ ઈને ચૂસિયા ને સુકારો પાકવા ન દે. અમારે ખેડૂતોને માથે જોખમ તો આમ તલવારની ધોણીએ ટીંગાતું જ રહેશે.
મહેશભાઈ, દિવેલામાં હવે હાઇબ્રિડ દિવેલા 7 જેવી નવી જાતો ઘણી બીજ ઉત્પાદક કંપનીઓએ પણ વિકસાવી છે, અને સુકારો એટલે કે ફૂગથી થતા રોગો કે ચૂસિયા અને ઘોડિયા ઈયળનો સામનો કરે એવી જાતો જ પસંદ કરવાની.
હા, તે એમાં એવા તે હું ફેરફાર કર્યા છે કે ઈયા હંધાઈનો સામનો કરે છે.
આ તે પૂછું ને તો મને યાદ આવી ગયું.
શું?
આ આવા સુધારેલા બિયારણના થડ ને ડાળીઓ લીલા ને બદલે લાલ જેમ હોય છે.
કાકી, આવું સુધારેલું બિયારણ વિકસાવતી વખતે એમાં કેટલાક પાયાના ફેરફાર કર્યા છે. એક તો તમે આ કહ્યું એમ થડ અને ડાળીઓ લાલ હોવાથી બહુ ઝડપથી ઉપરની છાલ પર છારી જેવું પડ બાજી જાય છે, એટલે ચૂસિયા એમાંથી રસ ચૂસી શકતા નથી કે સુકારો આવતો નથી.
પણ એ તો કુણા પાનમાંથી રસ ચૂસવા માંડે, અને ઘોડિયા ઈયળ તો દોડાવે ન્યા સુધી જાતી જ નથી.
ભાઈ મહેશ, મેં એક દાડો આપણા ડાક્ટર પરાશરાજી ને ફોન કરેલો,
શું કીધું એમને?
તો ઈઓએ એક જ સલાહ આપેલી કે દિવેલાનું જો બિયારણ સારું વાયું હોય તો પહેલી એન્ડોસલ્ફાન અને બીજી
મોનોક્રોટોફોસ કાકી
એમ બે દવાઓની જરૂર પડે.
હા, ખૂબ સાચી વાત છે. એન્ડોસલ્ફાન 15 લિટરના પંપમાં 30 મિલીલીટર મેળવીને 2 કે 3 છંટકાવ કરીએ તો ઘોડિયા ઈયળ અને ભૂખરી ઈયળનું નિયંત્રણ થઈ જાય છે.
એમ નિયંત્રણ થઈ જાય છે એમ? પણ આ સુકારો તો ઉભો જ રહ્યો કે નહીં હજુ?
મહેશભાઈ, એ માટે શરૂઆતમાં જ જમીનમાં ભેજ હોય ત્યારે ટ્રાયકોડરમાં વીરીડી જેવી સજીવ ફૂગનાશક ભીની માટીમાં મેળવીને ખેતરમાં વેરી દેવાની. વળી હવે તો પાનમાં રૂવાટી અને દોરડામાં ઝીણા કાંટા આવે એવી જાતો પણ વિકસાવાય છે, એટલે ચૂસિયા ત્યાંય ખાસ નુકસાન નથી કરી શકતા.
વાહ ભાઈ વાહ, આ થઈને ખરી વાત. ટૂંકમાં દિવેલામાં જો સુધારેલું બિયારણ પસંદ કરીએ અને એકરે 3-4 ટન ગળત્યું દેશી ખાતર ને માફક સરનું રાસાયણિક ખાતર દઈ દઈએ તો દિવેલામાં જાજો વાંધો નથી આવતો. હજ કીધું?
બસ બસ, હવે સમજો મારો ભાઈ. અને વિલાયતી ખાતર જેટલું ખબર છે, એકરે 30 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ મળી રહે એટલે શાંતિ. આ દિવેલા બચારા વધારે ખાતર માગતા નહીં હો.
કાકી, આ વાત તો બરોબર જાણે સમજાઈ ગઈ, પણ અમારા સૌરાષ્ટ્રમાં કેટલાક ખેડૂત હવે કપાસમાં ધરું વાડિયું કરવાની વાતિયું કરે છે, તે એવું કરી શકાય ખરું?
મહેશભાઈ, કપાસમાં ખાલા પૂરવા પૂરતો પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓમાં કપાસના છોડ ઉગાડવા સુધી બરાબર છે. પણ કપાસ રહ્યો ખીલા મૂળ વાળો પાક, 15-20 દિવસમાં તેનું મુખ્ય મૂળ 8-9 ઇંચ અંદર ઉતરી જાય. એટલે જો સીધા જમીનમાં ધરું તૈયાર કર્યા હોય તો જયારે ઉખાડીએ ત્યારે એનું મુખ્ય મૂળ તૂટવાની ખૂબ વધારે શક્યતા રહે છે. એટલે એવો છોડ જો ફરીથી રોપીએ તો એ તો સુકાઈ જ જવાનો છે.
ભાઈ મહેશ, એકાદ 2 એકરમાં કપાસ વાવવાનું હોય ને ત્યાં સુધી આવા પ્રયોગો કરીએ તો બરાબર છે, બાકી આવું જોખમ ના ખેડાય.
કાકી, એવો જ ઠપકો મકાઈ વાવનારા ખેડૂત મિત્રોને આપવાનું ડોક્ટર પરાશરાજીએ કહ્યું છે. ખાસ કરીને સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂત મિત્રોને.
કેમ 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 ભાઈ, એમણે વળી એવું તો હું ખોટું કર્યું છે?
હા, એ તો હું જાણું છું અને મી તો ઘણા ઠપકો આલ્યો છે.
અરે આ પણ શેનો ઠપકો, એમનો શું વાંક ગુનો છે? કઈ ફોડ પાડીને વાત તો કરો.
એ લોકો વરસાદ આયા પહેલા જ કોરા ખેતરમાં છીછરું હળ કે દંતાર ચલાવીને મોય ખુલ્લી મકાઈ વાઈ નાખે છે અને પાછળ રપટો કે એવું કઈ ચલાવતા નહીં.
સમજી ગયો, એટલે મકાઈ ના દાણા પડ્યા રે ઉઘાડા અને પંખી દાણા ચણી જાય.
એટલે જો દાણા કશી માવજત આપ્યા વિનાના હોય તો વરસાદ આવ્યા પછી ખાસ કશું ઉગે જ નહીં, એટલે આપણને ખેડૂતોને નુકસાન જાય. અને જો દાણા માવજત આપેલા હોય તો ખેડૂતના મિત્ર જેવા પક્ષીઓને ઝેરી અસર થાય તો બિચારા એ મરી જાય.
અલ્યા પણ એવી આળખ હું કામ કરવાની? આમે ડુંગરાળ વિસ્તારમાં ક્યાં 50 વીઘાની જમીન હોય છે? ખેતરને જો તૈયાર કરીને રાખવું હોય તો વરસાદ આવ્યા પછી વાવતા ક્યાં મહિના વીતી જવાના છે? અને વળી વહેલા વાવીએ કે મોડા? મકાઈ વાવ્યા પછી રપટો ફેરવતા વાર કેટલી લાગવાની મારા ભાઈ?
અને એમ હોય એવી ડબલ મહેનત ના કરવી હોય તો વાવણિયાની પાછળ જ એના જેટલું જ લોંબુ ચોરસ લાકડું 2 છેડે દોરડાથી બાંધી દેવાનું અને વાવતાની હંગાતે જ બિયા પર જમીન ઢંકાતી જશે. ડબલ મહેનત કરવી ના પડે.
હાચું કીધું માળું હાળું, આ ખતરો કરવા જેવો ખરો. ધ્યાનથી સાંભળો છો ને ખેડૂત ભાઈઓ બહેનો, પહેલું તો મકાઈ કોરામાં વાવવાની જ નહીં અને માનો કે વાવવી જ હોય તો બિયારણ ઉપર માટી વળી જાય ઈ હાટું કાં તો રપટો ફેરવવાનો ને કાં તો આપણા સવિતા કાકીએ કીધું એમ વાવણિયાની હારીએ જ લાકડું ફેરવી દેવાનું.
ઉમાબન, હવે આજની વાતો પૂરી કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે છેલ્લે થોડી તલની વાતો કરી દો. ભાઈ
કાકી, તલમાં તો ગુજરાત 1 અને ગુજરાત 2 એમ 2 જ સુધારેલી જાતો છે, કપાસ બળી ગયો હોય એમાં તો બીજું કોઈ દેશી કે રાસાયણિક ખાતર આપવાની પણ જરૂર જ નથી.
અને જો બિયારણને ફૂગ નાશકની કે ચૂસિયા નાશકની માવજત ન દીધી હોય તો કિલો બિયારણે 2-3 ગ્રામ ચૂસિયા નાશકનો અને એટલો જ ફૂગ નાશકનો પટ દઈને જ તલની વાવણી કરવાની.
પાણી ભરાઈ રહેતું હોય એવા નીચાણ વાળા વિસ્તારમાં બને ત્યાં સુધી તલ નહીં વાવવાના. અને જો વાવીએ તો ટ્રાયકોડરમાં જેવી ફૂગ નાશક વેરવાની તથા પાણીનો બરાબર નિતાર થઈ જાય એવી વ્યવસ્થા કરવાની. તો 85-90 દિવસમાં એટલે કે જો અઠવાડિયામાં વાવો તો નવરાત્રા આવતા સુધીમાં તલનો પાક તમારા ખળામાં આવી જાય.
બરાબર છે. એટલે જો પાછોતરો વરસાદ સારો થયો હોય તો શિયાળામાં ઘઉં ચણા કે જીરું
કે રાયડો
જેવો પાક લેવો હોય તો લઈ શકાય.
હા, પણ અત્યારે તો ઉમા બેન જે સવાલ પૂછે એનો જવાબ તો તરત દઈ શકાશે.
પરેશભાઈએ એ પણ મોકલી જ આપ્યો છે. સાંભળો આજનો 174મી કડીનો ઇનામી સવાલ એ છે કે ચોમાસામાં કયા કયા મિશ્ર પાક વાવી શકાય છે?
હું ફરી બોલી જાઉં ભાઈઓ બહેનો, સવાલ બરોબર યાદ રાખજો. હું ચોમાસામાં કયા કયા મિશ્ર પાક વાવી શકાય છે?
હા, તો મોડો જોડવા. આ 0-27-17-235-995 અને નોંધાવા માંડો તમારો જવાબ.
એટલે 172મી કડીનો સાચો જવાબ દેનારા માંથી ખેતીને લગતું સાહિત્ય જીતનારા 2 જણાની જેમ તમારું નામે ડ્રોમાં આવી જાય.
હા, એ વિજેતા મિત્રોના નામ પણ તૈયાર જ છે મહેશભાઈ. લો કાકી, તમે અને મહેશભાઈ તમે બંને વિજેતાના નામ જાહેર કરી દો. લો કાકી,
આ લાવ લાવ લાવ. આ તો ભાઈઓને બુનો. પહેલા વિજેતા છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામ પરવાળાના પોપટલાલ રવજીભાઈ.
અને બીજા વિજેતા છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગામ તરઘૈયાના પ્રતાપભાઈ રણછોડભાઈ પરમાર.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બાકીના મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
અને એ તમ તમારે ગમે એ મૂંઝવણ હોય, કાંઈ પણ પૂછવું હોય, ફોન કરજો કે ટપાલ લખી નાખજો. સરનામું તો તમારી પાસે છે જ ને. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
અને હા મહેશભાઈ, આપણા ખેડૂત મિત્રોને એક બીજી ખાસ વિનંતી કરવાની છે.
કરી દો
કે હવેથી એમને કોઈ પણ મૂંઝવણ હોય કે કઈ પણ ઉકેલ જોઈતો હોય કે કઈ પ્રશ્ન પૂછવો હોય કે પછી એમના અનુભવો આપણને કહેવા હોય તો એમના માટે એક ખાસ નંબર રાખ્યો છે.
અલાઈ દો નંબર.
એમને હું આજે લખાઈ દઉં. તો મિત્રો, આ નંબર તમે બધા નોંધી લેશો. 0-79-30-14-20-00. ફરી બોલું છું, 0-79-30-14-20-00. બરાબર ને મહેશભાઈ?
એકદમ. એટલે કે હંધાય દુખોની એક જ દવા.
બિલકુલ.
અવાજ ઓટલાનો નવો નંબર છે, ધ્યાનથી લખી લેજો મારા ખેડૂત ભાઈઓ બહેનો. 0-79-30-14-20 ને પછી પાછળ 2 મીંડા.
ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણનો ઉકેલ આપવા DSC અને સજ્જતા સંઘ તત્પર છે જ. અને યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી આ કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો હેતુ પણ એ જ છે કે તમારી ખેતી સમૃદ્ધ થાય. અને હા, ચોમાસું મોડું છે પણ સારું છે એવું હવામાન ખાતાએ કહ્યું છે. હા, એટલે બિલકુલ ચિંતા ના કરતા.
તો હવે અત્યારે આપો અમને રજા એટલે કહી દઈએ
નમસ્તે, આવજો.